તારીખ 18/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 395 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 768
પત્રાંક 398 પાનું 345 સ્વસ્ત્રી શ્રી સાયલા ગ્રામ શુભ સ્થાને સ્થિત પરમાર્થના અખંડ નિશ્ચય નિષ્કામ સ્વરૂપ પોતે શ્રી રાયચંદ્રજી એના વારંવાર સ્મરણ રૂપ પોતાને સ્મરણમાં આવે છે. અમે નિષ્કામ છીએ છતાં અમને તમારું સ્મરણ આવે છે એમ કે છે. મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય પરમ સરળ અને શાંત મૂર્તિ એવા શ્રી સુભાગ્ય તેના પ્રતિ કેટલા વિશેષણ લગાડે જુઓ. કૃપાળુદેવના સમ્યક પ્રમાણ જ્ઞાનમાં સુભાગભાઈ વિશેનો અભિપ્રાય, સુભાગભાઈનું ભાવાત્મક ચિત્ર કેવું હતું એ સંબોધન ઉપરથી નીકળ્યા છે. પ્રમાણ જ્ઞાન એટલા માટે કહ્યું કે જેટલું માપ ચોક્કસપણે યથાર્થપણે આવે એટલું જ બહાર આવે, ઓછું અટકું કરીને નહીં, કોઈ અતિશયોક્તિ કરીને લખે નહીં, કોઈ ઘટાડો કરીને લખે નહીં. ફરીથી સ્વસ્ત્રી શ્રી સાયલા ગ્રામ આપણે હમણાં જઈ આવ્યા. કેવું ગામ છે, ફરતો કિલ્લો છે, નાની નાની હાકડી શેરીઓ છે, ગંગા જમના વહે છે. એ કેવા ગામમાં રહ્યા છે પણ છતાં શુભ સ્થાને સ્થિત એમ કહ્યું છે. સાયલા ગામમાં, ગ્રામ એટલે ગામડું, શુભ સ્થાને સ્થિત. તમે જે સ્થાનમાં રહો છો સ્થિત થયા છો, શુભ સ્થાન છે. આપણે એટલે યાત્રા કરી પરમાર્થના અખંડ નિશ્ચય આત્મકલ્યાણ માટે જેમનો નિશ્ચય ખંડિત થતો નથી. ઉદય કઈ બધા અનુકૂળતા ના હતા એવું કઈ નહોતું. ઘણા પ્રતિકૂળ ઉદયો વચ્ચે પણ આત્મકલ્યાણનો જેમનો નિશ્ચય અખંડ રહેતો હતો. બદલાય તો નહીં મુમુક્ષુને, પણ ખંડિત થાય, ઉદયની અંદર ખેંચાઈને નિશ્ચય ખંડિત થઈ જાય, ઢીલો પડી જાય એવું સૌભાગભાઈને નહોતું થતું. પરિણામ ખેંચાય જુદી વાત. પરમાર્થનો જે અખંડ નિશ્ચય કર્યો છે એમને એટલો ને એટલો એવો ને એવો રહે, ઉલટાનો વૃદ્ધિગત પણ થાય. નિષ્કામ સ્વરૂપના વારંવાર સ્મરણ રૂપ, નિષ્કામ સ્વરૂપ એવા અમે એમ લખ્યું છે. વારંવાર તમારું સ્મરણ થાય છે, સ્મરણમાં તમે આવો છો એટલે સ્મરણને યોગ્ય છો. કૃપાળુદેવના પવિત્ર જ્ઞાનમાં એમનું એ સ્થાન હતું, સ્મરણ સ્થાને હતા. એ કેવી સરસ યોગ્યતા હશે. મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય. જે મુમુક્ષુઓને ગુણનો પ્રેમ હોય એને એમના પ્રત્યે અનન્ય પ્રેમ આવે એમ કે છે. મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય. અનન્ય પ્રેમ આવે, ઘણો પ્રેમ આવે, બહુ પ્રેમ આવે એવું જેની યોગ્યતા છે. સેવન કરવા એટલે વારંવાર પ્રેમ થાય એનું સેવન છે, પ્રેમ ભાવ આવે એનું સેવન છે. વારંવાર પ્રેમ ભાવ આવે, ઘણો આવે, ઉછળી ઉછળીને આવે, ભાવ આવ્યા કરે એનું સેવન છે. ભાવનું સેવન કરે છે ને જીવ, શું કરે છે? ભાવનું જ સેવન કરે છે. પરમ સરળ, બહુ સરળતા, કઈ છુપાવે નહીં, જાણે નહીં ને અજાણે નહીં, મિત્ર અજાણતા થઈ જાય. શાંત મૂર્તિ એવા શ્રી સૌભાગ્ય, તેમના પ્રત્યે શ્રી મોહમયી સ્થાનેથી, મુંબઈનું નામ મોહમયી પાડ્યું હતું 107 વર્ષ પહેલા, અત્યારે તો 100 ગણો મોહમયી થઈ ગયું છે. ટ્રામ નથી, મોટરો નથી, આ પરની ટ્રેનો નથી, ઘોડાગાડીના ડાબલાના અવાજ બહુ આવતા હતા, બગી બે પણ બગીઓ વધારે હતી ત્યાં. હજી છે કોઈ કોઈ વિક્ટોરિયા છે, પણ ઓછી થઈ ગઈ હવે. રિક્ષા વધી ગઈ, આપણે ટેક્સી વધી ગઈ ને, પણ આમાં રિક્ષા વધી ગઈ, ટેક્સી વધી ગઈ. શાંત એટલે શાંત સ્વભાવે પણ એટલા શાંત હતા, શાંતિની મૂર્તિ જોઈ છે. સરળ સ્વભાવી હતા અને શાંત સ્વભાવી પણ હતા, ઉગ્ર સ્વભાવી નહોતા. નહીતર પ્રતિકૂળતામાં દ્વેષ ભાવ જોર કરે, એમ કે ઈચ્છા પ્રમાણે બને નહીં, અને ઈચ્છા પ્રમાણે ન બને ત્યારે દ્વેષ ભાવ આવે, એ ક્રોધનું રૂપ છે. એ શાંત રહેતા હતા, પ્રતિકૂળતા ઘણી હતી, ઈચ્છા પ્રમાણે બહુ ભાગ નહોતું થતો, છતાં શાંત રહ્યા છે. એક એક ગુણ ગ્રહણ કરવા જેવા છે. એટલે એમ કહ્યું કે મુમુક્ષુ પુરુષોના મુમુક્ષુ આત્માઓએ અનન્ય પ્રેમે સેવન કરવાનું, અને જેને ગુણ પ્રાપ્ત કરવા છે એને જેવો પ્રેમ આવે. ગુણવાન ઉપર પ્રેમ ક્યારે આવે? ગુણ પ્રાપ્તિ અર્થે આવે છે. એવી ગુણ પોતાને પ્રગટ કરવાની એમાં ભાવના રહેલી છે. એટલી યોગ્યતા સારી હતી, એવી યોગ્યતા સારી હતી, એમ બધા યોગ્યતા સૂચક વિશેષણો છે. પરમાર્થના અખંડ નિશ્ચયી હતા ને, તો એ અનુસાર પરિણામે નહીં હોય ને. કૃપાળુ દેવના સમીપમાં આવેલા મુમુક્ષુઓમાં ઉત્કૃષ્ટ પાત્ર હતા, કે જેમનો સત્સંગ પોતે ઈચ્છતા હતા અને એમનું બહુમાન પણ કરતા હતા. પત્રોમાં ક્યાંય નથી આવતું, પણ આમ લોકો એવી વાતો કરે, પત્રોમાં ક્યાંય એમના પોતાના લખાણમાં ક્યાંય એ વિષય એવી રીતે નથી આવ્યો. એનું વિપરીત પરિણામ આવે એવું હોય તો લખે નહીં ને. યોગ્યતા તમે બતાવે છે, તમે આવી યોગ્યતા છે તમારે, એટલે પોતાને એમના પ્રત્યે અહોભાવ આવીને લેખે છે, એમની પ્રશંસા કરે, એમના ગુણની પ્રશંસા કરે છે. આ પાછું બીજું શું હતું કે કૃપાળુદેવના પત્રો સર્ક્યુલેટ થતા હતા એમની આજ્ઞા પ્રમાણે. વિચક્ષણતા એમની ઘણી હતી. એમના હયાતી દરમિયાન પણ અંબાલાલભાઈ મારફત એક પ્રકાર ઊભો હતો, થતો હતો, ચાલુ થયેલો. શ્રી મોહમહી સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું, એવા સ્મરણરૂપ સત્પુરુષના વિનયપૂર્વક યથા યોગ્ય પ્રાપ્ત થાય. અહીંયા ખાલી જગ્યા નથી રાખી, લોલા પણ કોઈ ભારે શબ્દ મૂક્યો હશે એવું લાગે છે. અમુક તો ઓરિજિનલ પત્રો જ્યાં જ્યાં એવું ખાલી જગ્યા મૂકી છે ને એ નોંધ કરી અગાસ કે જ્યાં વમાણિયા કે જ્યાં એની ફોટો કોપી રહી છે જોવા જો શું લખ્યું છે. રિસર્ચ સાઇટ છે થોડી, નોંધ કરતા જજો. 398 નોંધ કરો, આગળ હવે જે આવી ગયા છે ને એ જરાક ફેરવી દેજો, જોઈ લઈ પછી લખાવી દેજે. આ તો લખી લેવું, આ તો લખી લેવું. જેમાં પ્રેમ ભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે એવા તમ લિખિત ઘણા પત્રો અનુક્રમે પ્રાપ્ત થયા છે. આ દિવસોમાં સુભાગભાઈના ઘણા પત્રો પ્રાપ્ત થયા છે. કેવા પત્રો હતા કે જેમાં પ્રેમ ભક્તિની મુખ્યતા હતી. ક્યારેક જ્ઞાન વાર્તા પણ લખતા, પણ આ જે પત્રો આ દિવસોમાં આવ્યા છે એમાં પ્રેમ ભક્તિની મુખ્યતા વિશેષપણે હતી. આત્માકાર સ્થિતિ અને ઉપાધિ જોગરૂપ કારણને લીધે માત્ર તેની તે પત્રોની પહોંચ લખવા જેટલું બન્યું છે. એના અનુસંધાનમાં કોઈ કારણ હશે? આસો મહિનામાં આવે છે. શું કે છે કે અંદરની સ્થિતિ આત્માકાર છે, બહારમાં ઉપાધિ એટલે વ્યવસાયનો કામ ઘણું છે, એટલે તે પત્રોની પહોંચ લખી છે, એથી વધારે કાંઈ લખ્યું નથી. અત્રે ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નહીં હોવાથી અને વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી ઉપાધિજોગ પણ વિશેષ રહ્યો છે અને રહે છે, એટલે કામનો બોજો એમના ઉપર વધારે આવી ગયો. રેવાશંકરભાઈની તબિયત બરાબર નહીં રહેતી હોય એટલે હાજરી ઓછી રહીએ, કામ ઓછું કરી શકાય એ પ્રકારના હિસાબે વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી, અને બીજી બાજુ વેપાર પણ વીધો, આ બધું કામ કરવાવાળા રીતે આ બધું વેપાર વીધો, એટલે ભાર બધો એમના ઉપર કામકાજનો વધારે આવી ગયો છે, જેથી આ ચોમાસામાં બહાર નીકળવાનું અશક્ય થયું છે. આ 25મા વર્ષે ચોમાસામાં નિવૃત્તિ ક્ષેત્રમાં નથી આવ્યા, નહીતર ચોમાસામાં લગભગ દરેકને બિઝનેસ ઠંડો હોય, સામાન્ય રીતે બધા વેપાર ઠંડા હોય ચોમાસામાં, અને એ વખતે નિવૃત્તિ ક્ષેત્રમાં નીકળી જતા મહિનો બે મહિના, આ વખતે બિલકુલ નથી નીકળી શક્યા. નથી નીકળી શક્યા માટે સત્સંગ ગૌણ થયો છે એવું નથી. જો અને તેને લીધે તમ સંબંધી નિષ્કામ સમાગમ તે પ્રાપ્ત થઈ શક્યો નથી. એટલે નિવૃત્તિ ક્ષેત્રમાં જ્યાં જતા ત્યાં સૌભાગભાઈ પહોંચી જતા હતા, એ પણ બની શક્યું નથી. વળી દિવાળી પહેલા તેવો જોગ પ્રાપ્ત થવો સંભવતો નથી. 3 મહિનો ચાલે છે ભાદરવો આસો, 2-3 મહિના હજી કોઈ પરિસ્થિતિ બિલકુલ દેખાતી નથી. હા, નિષ્કામ સમાગમ, કોઈ રાગ વાળો સમાગમ નહીં, રાગને કારણે નહીં, કેવળ આત્મકલ્યાણનો જ વિષય બંને વચ્ચે રહેતો હતો. સમાગમની અંદર પારમાર્થિક વિષય બરાબર રહેતો હતો, એટલે નિષ્કામ સમાગમ. તમ લિખિત કેટલાક પત્રોને વિશે જીવાદી સ્વભાવ અને પરભાવના કેટલાક પ્રશ્નો આવતા હતા, તેનો પ્રત્યુત્તર તે કારણથી લખી શકાયા નથી. ઉપરનું જે કારણ બે બતાવ્યા, અંદરની આત્માકાર સ્થિતિ અને બહારની અંદર વ્યવસાયનો ભીડ. બીજા પણ જિજ્ઞાસુઓના પત્રો આ વખતમાં ઘણા મળ્યા છે, તેને માટે પણ ઘણું કરીને તેમ જ થયું છે. તમને નથી પત્રો લખ્યા, બીજા કોઈને પણ પત્રો ઘણા મળવા છતાં કોઈની સાથે જવાબ દેવા જેવું બની શક્યું નથી. હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે, તે જોગ તો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. તથાપિ તે ઉપાધિ યોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી, એટલે તે જ યોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ અને તેમ સ્થિતિ છે. શું પોતે રસ્તો અપનાવ્યો? ઉદય જે પ્રકારનો છે એનો ત્યાગ પણ કરી શકે એમ છે અને છતાં ત્યાગ નથી કર્યો. ત્યાગ કરવાનું સામર્થ્ય છે છતાં ત્યાગ નથી કર્યો. એનો અર્થ એમ નથી કે એમાં રહેવાની રુચિ ને ઈચ્છા છે, પણ એ ઉદયની વચ્ચે રહીને જે પુરુષાર્થ કર્યો છે પોતે અને એ રીતે એ પ્રારબ્ધનો એનો નાશ કર્યો છે, એમણે ફરીને એવું પ્રારબ્ધ ઉત્પન્ન ન થાય એવું જે કાર્ય કર્યું છે, એટલે એ પ્રકારે પુરુષાર્થ કરવાની પોતાની જે કાર્ય પદ્ધતિ હતી એને લઈને એમણે એને ત્યાગવાની ઈચ્છા કરી નથી, બીજી ઈચ્છા કરી નથી ત્યાગવાની. અને તે જ જોગે એટલે તે જ પરિસ્થિતિમાં તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ. પુરુષાર્થના બાહ્ય પરિસ્થિતિના બે પ્રકાર છે, જરા આ વિષયને સૂક્ષ્મતાથી ચર્ચવા જેવો છે. એક ત્યાગ કરીને અને એક ત્યાગ નહીં કરીને, તો કે ત્રીજી સ્થિતિ પણ નથી, પણ બંનેમાં પુરુષાર્થ કરવાનારા પુરુષાર્થ કરે છે. કોઈ ત્યાગીને કરે છે અને કોઈ ત્યાગ્યા વિના પણ કરે છે, બે પ્રકાર ભજે છે. એમાં કૃપાળુદેવનો પ્રકાર ત્યાગ્યા વિના પુરુષાર્થ કરવાનો હતો. અને એમાં ત્યાગ્યા વિના પુરુષાર્થ કરવો એમાં વધારે પુરુષાર્થની જરૂર પડે છે, કેમ કે બાહ્ય પરિસ્થિતિ પુરુષાર્થને અનુકૂળ નથી. ત્યાગ હોવો એ પુરુષાર્થને અનુકૂળ છે, ત્યાગ નહીં હોવો એ પુરુષાર્થને અનુકૂળ નથી. એમાં બાહ્ય પરિસ્થિતિને ફેસ કરવી પડે છે, એની સામે લડવું પડે છે. બરાબર, અને ઓલા તો દુશ્મન જ ભાગી ગયા, લડવું કોને સામે? તો સામે જો જાગ્રત ન રહે અને પુરુષાર્થ ન કરે તો પરિણામને ખેંચી જાય ઉદય. તો ઉદય છે એ પરિણામને ખેંચે છે. એવો જ કોઈ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જીવ જો જાગ્રત ન રહીએ તો પરિણામ ખેંચાય વગર જોડાઈ જ જાય પરિણામ. કેટલાક ઉદય તો એવા હોય છે કે ત્યાગી ન શકાય એવા ઉદય હોય, એમ કે રોગ આવે, વેદના થાય, પીડા થાય, એનો તમે કેવી રીતે ત્યાગ કરો? બીજા ઉદયને તમે ત્યાગી શકો. ચાલો ભાઈ અહીંયા ગડબડ છે, આપણે છોડી દો, આ જગ્યા છોડી દો, અત્યારે આપણે અહીંથી હાલતા થઈ જાઓ, કામ આપણા પરિણામ બગડશે. અને ત્યાગ થાય છતાં પરિણામ ન પણ બગડે, ત્યાગ કરીને પરિણામ ન બગડે, કેમ કે એની ઈચ્છા નથી, અરુચિ છે. તો ત્યાગ કરવો સહેલો છે, રૂચિવાળાને ત્યાગ કરવો અઘરો પડે છે. પણ ઉદયની વચ્ચે રહીને ઉદયની સામે લડવું, ઉદયની સામે ઉદય ચાલતા ઉદયમાં પુરુષાર્થ કરવો, એ ઉદયની નિર્જરા કરવાનો બહુ સારો પ્રયોગ છે. અને એ પ્રયોગ પોતે કરતા હતા. સાડા દસ વર્ષની સાધક દશા રહી છે, ઘણી નિર્જરા કરી છે અને પ્રવૃત્તિમાં રહીને નિર્જરા કરી છે. પ્રવૃત્તિ કરતા કરતા ભિન્ન રહેવું એ બે ધારી તરવાર ઉપર ચાલવા જેવું છે. પ્રવૃત્તિ કરતા કરતા ભિન્ન રહેવું એ ખરો પુરુષાર્થ માગે છે. ફરીથી હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે તે જોગનો જોગ એટલે સંયોગ લેવા, જે સંયોગો પ્રાપ્ત થયા છે વ્યાપારના, તે સંયોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. એકવાર વેપાર છોડી દઈએ તો કાંઈ અમને અમારા પરિણામ ન બગડે, વ્યાપાર મૂકી દઈએ તો અમારા પરિણામ નો બગડે, એકવાર ત્યાગી થઈ જઈએ તો અમને કાંઈ વાંધો આવે એવું નથી એમ કે છે. પરિણામ ખેંચાય એવું નથી, યથાર્થ પ્રકારે ત્યાગ પણ કરી શકે એમ છે. છતાં ત્યાગ નથી કર્યો એમાં એમણે અત્યાગની દશામાં જે પુરુષાર્થ એમણે કરવો છે એ પુરુષાર્થમાં એમણે વધારે લાભ જોયો છે. એટલે જ્ઞાની વિવેક કરે છે ત્યાગ કરવામાં અને ત્યાગ નહીં કરવામાં, બંનેમાં વિવેક કરે છે. અને જેમાં વધારે લાભ થાય એમ કરે છે. શું કરે છે? વેપારી વેપાર કયો કરે? જેમાં વધારે નફો થાય તે. બરાબર છે, પરિણામ પણ એક વ્યાપાર છે જીવનો, પરિણામ પણ જીવનો એક વ્યાપાર છે. અને કુશળ વેપારી જેમાં વધારે નફો થાય એ વેપાર કરે. સીધી વાત છે, આ એવી લાઈન પકડી છે. ત્યાગ કરીને પુરુષાર્થ કરનારા અનેક મહાત્માઓના ચરિત્રો પ્રસિદ્ધ છે અને એ લોકોને સહેલાઈથી સમજાય એવો વિષય છે. પણ ત્યાગ નહીં કરીને પુરુષાર્થ કરનારા મહાત્માઓના ચરિત્રો સમજવા બહુ કઠણ છે. આ એ બધા આ એક એવો પ્રકાર છે. ઓળખા હોય એમના પુરુષાર્થને સમજી શક્યા હોય એને જે ખબર પડે એવી વાત છે, નહીતર ખબર ન પડે. એમના પુરુષાર્થને સમજી શક્યા હોય. એક જગ્યાએ લખ્યું છે કે આ વ્યાપારથી નિવૃત્તિ લઈને અમે જે નિર્જરા કરી હોત એના કરતાં અમે પ્રવૃત્તિમાં રહીને વિશેષ નિર્જરા કરી છે. તો એનો અર્થ એ થયો કે નહીં કે એમણે નફાનો વેપાર કર્યો છે? ત્યાગ નહીં કરીને નફાનો વેપાર કર્યો છે એ વાત સાબિત થઈ કે ન થઈ? ના, એટલે પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ હોય છે, આત્મવિશ્વાસ હોય છે, પોતાના પરિણામો ઉપર આત્મવિશ્વાસ આવે છે. કેમ કે આ તો રોજનો પ્રયોગ છે એમનો, વેપાર રોજનો છે, ઉદય રોજનો છે ને રોજનો એમનો પ્રયોગ છે. પ્રયોગની સફળતા ઉપર આત્મવિશ્વાસ આવે કે ન આવે, જુદી વાત છે, આવે. જો જીવ પ્રયોગમાં સફળ થાય તો એને આત્મવિશ્વાસ લાવવો ન પડે, ઓટોમેટિક આવે. બસ એ રીતે પસંદગી કરવાનું કારણ એ છે, વિવેક થવાનું કારણ એ છે. વેપારીને વેપાર કે કઈ બાજુ નફો વધારે છે એ કઈ ન સમજાય એવું થોડું બને છે, સમજાય એ તો સીધી વાત છે. એક કાઉન્ટર ઉપર ત્રણ ચાર ગ્રાહક એક સાથે લાગેલા હોય ને તો એ તે કસવાળો ગ્રાહક કયો છે એ બાજુ ધ્યાન વધારે રહે, બીજી બાજુ ગમતા થઈ જાય, થાય કે ન થાય? જેન્દ્ર ભાઈ તો સમજે કઈ વાત છે કે નહીં? વેપારીને તો સમજાય એવું છે. હવે તમે કાપડની દુકાને બેઠા છો ને એક હારે ચાર પાંચ ગ્રાહક લાગી ગયા, હા ખ્યાલ તો આવી જાય વેપારીને કે આ ગ્રાહક છે એ કસવાળો છે અને માલે ઘણો લેવો છે અને કચકચ્યો નથી, બોલો માલ થોડો લે છે અને કચકચાટ જાજો છે, કસવાની વાત વધારે કરે છે, ન ખબર પડે? તરત ખબર પડે, થોડી વાતચીત કરે ત્યાં ખબર પડે. પછી ધ્યાન ક્યાં રહે? ઓટોમેટિક ઓલાની ગૌણતા થઈ જાય, કદાચ ઓલો લીધા મહિના ઊભો થઈ જાય તો હામું ન જોવે બેઠો છે વિયોગ્ય છે, અને નહીં તો થોડું ઘણું એ પતાવી નાખે, મુખ્યતા બોલાને આવી જ જાય એવું છે. કેમ કે એનો વિષય છે, વેપારીનો એ વિષય છે. એમ પુરુષાર્થ કરવો એ જ્ઞાનીઓની કળા છે ને એનો વિષય છે, પોતાના વિષયને બરાબર સમજે છે. અને તો મુમુક્ષુની ભૂમિકાથી પ્રયોગે ચડતો આવ્યો છે કે નહીં તો પછી આ તો જ્ઞાન દશા છે. મુમુક્ષુની ભૂમિકાથી બધા અંતર પ્રયોગો ચાલતા જ હોય, નાના મોટા પ્રયોગો કરતો જાય હોય, ત્યારે ખાજા થયા, માંદા થયા, અનુકૂળતા આવી, પ્રતિકૂળતા આવી, કંઈક પ્રકારો ઊભા થયા હોય. એ જરા ઉપર લેવલે થાય એવું છે, નીચેના લેવલે ન થાય. વ્યાપારની અંદર પ્રયોગ કરવો જરા ભૂમિકા સારી છે. તેનો જો ત્યાગવાનો વિચાર કરીએ તો તેમ થઈ શકે એમ છે, તથાપિ એટલે તો પણ તે ઉપાધિ યોગના વેદવાથી એટલે ભોગવવાથી, વેદવાથી એટલે એ સંયોગમાંથી પસાર થવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, જે પૂર્વે બાંધેલું કર્મ છે નાશ પામવાનું છે, તે જ પ્રકારે વેદવા સિવાય બીજી ઈચ્છા વર્તતી નથી. ઉદયમાં આવી ગયું છે એ જ પ્રકારે વેદવું છે, અને એ વેદતા વેદતા જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવું છે. એ ઉદયમાંથી પસાર થતા થતા જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું છે. એ બીજો દ્રષ્ટાંત લઈએ કે સામાન્ય રીતે જમવામાં માણસ રસથી જમતો હોય છે, અને દરેકના ઘરમાં જેને જે ફાવતું હોય બનતું હોય વારંવાર. જેમ કે આપણે દાળ ભાત શાક રોટલી જમીએ છીએ આપણા સ્તરે બધા, તો જેને જે દાળ ભાવતી હોય એ જ વધારે બનતી હોય. તુરની દાળ વધારે ભાવતી હોય તો અઠવાડિયામાં 5-6 વખત એ બનતી હોય, અને મગની ભાવતી હોય તો અઠવાડિયામાં 5-6 વખત એ બનતી હોય. બરાબર છે? હા, હવે રોજિંદો ઉદય હોય એટલે આપણને બહુ સામાન્ય થઈ જાય કે એમાં શું, આપણે કંઈ ખાસ કાંઈ રસ નથી લેતા એમ લાગે. કેમ કે નોર્મલી જમતા હોય, કે બહુ ઉલ્લસિત પરિણામથી જમતા હોય એવું કાંઈ નહીં, નોર્મલ મૂડમાં જમતા હોય છે. હા, ખબર ન પડે કે આપણે રસ લઈએ છીએ કે નથી લેતા. સામાન્ય રીતે એ સમજાવવું મુશ્કેલ છે. એ કોને સમજાય કે એ વખતે પુરુષાર્થ કરતા હોય એને સમજાય. કાં તો ત્યાગીને જોવે પોતાના પરિણામ, અને કાં તો વધારે બળવાન હોય તો એનો અનુભવ કરતા કરતા જોવે મારા પરિણામમાં શું થાય છે. અને જ્ઞાની હોય તો જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો પુરુષાર્થ કરે. એટલે કોઈ પણ સ્વાદ આવે તો માત્ર જ્ઞાનનું જ્ઞેય રહીએ, જ્ઞાન દશામાં માત્ર જ્ઞાનનું જ્ઞેય રહીએ, કાંઈ પરિણામ વિચલિત ન થાય, માત્ર જ્ઞાતા ભાવે રહી જાય. પુરુષાર્થ જોઈએ, જ્ઞાતાપણે રહેવાનો પુરુષાર્થ જોઈએ. ઉદય તું આવીને ખરી ગયો, ઉદય તો આવીને ખરી ગયો, તમે જ્ઞાતા રહી ગયા તો પ્રારબ્ધ એવી રીતે નિવૃત્ત થયું કે ફરીને કર્મ ન બંધાય, નહીતર બંધાય. કાં ગમો થાય એનો બંધાય, કાં અણગમો થાય એનો બંધાય, પણ કર્મ બંધાય. ગમે પણ નહીં અને અણગમો પણ ન થાય ને માત્ર જ્ઞાતા રહીએ, એ પુરુષાર્થનો વિષય છે. એવો પુરુષાર્થ જ્ઞાનીઓ કરે છે, ચાલુ ઉદયમાં પણ કરતા હોય છે. એટલે એ સિવાય બીજી ઈચ્છા વર્તતી નથી, એટલે તે જ જોગે, એટલે તે જ સંયોગમાં તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે. એ રીતે જ ભલે નિવૃત્ત થાય, આપણને નુકસાન નહીં કરે, આપણે લાભનું કારણ છે. હા, એ કોઈ વખત એ પ્રકારનો વિકલ્પ પણ આવી જાય, પણ એ કોઈ વાર વાત છે. એમણે જે વર્ષો વ્યવસાયમાં ગાળ્યા છે એમાં મુખ્યપણે આ લાઈન પકડી છે. એમણે 408મો પત્ર જેના ઉપર લખેલો છે, એ સૌભાગભાઈ ઉપરનો પત્ર. સૌભાગભાઈને એ પ્રકારનું પરિણમન બતાવવા પાછળ પણ એમનો હેતુ એ છે. એક તો એ પોતાના પરિણમનને બળવાન કરતા જાય છે, બીજી બાજુ સૌભાગભાઈને કહે છે કે તમે તમારા ઉદયમાં રહીને પણ કંઈક સમજો અમે શું કરીએ છીએ. જુઓ અમારા અંતરંગ પરિણમનને, જુઓ અમારા અંતર સ્વરૂપને, જુઓ કે અમે શું કરીએ છીએ. ઈ લાઈન પકડો તમે. અમે મોહના અભાવમાં આમ કરીએ છીએ, તમે મોહને માંદો પાડીને આમ કરો. વાત તો લઈ જવી છે મોહ ઉપર બધી. એમ જાણીએ છીએ અને તેમ સ્થિતિ છે અમારી. શાસ્ત્રોને વિશે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. તે ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. શાસ્ત્રમાં કેવળ જ્ઞાન અનુસાર જે વાત ચાલી આવે છે એ એવી છે કે આ કાળમાં પરમાર્થ ક્ષીણ થતો જશે, દિવસે દિવસે હીન પરિણામવાળા હીણી યોગ્યતાવાળા જીવો અહીંયા વધશે અને આત્મકલ્યાણનો વિષય ક્ષણ થતો નબળો પડતો જશે, એની સંખ્યા ઘટતી જશે. જે કાળમાં અત્યંત દુર્લભ પણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષ્મ કહેવા યોગ્ય છે. આ કાળને દુષ્મ કાળ કહ્યો છે, કેમ કે દુર્લભપણે આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય, સુલભપણે ન થાય. જોકે સર્વકાળને વિશે પરમાર્થ પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષોનો જીવ દુર્લભ જ છે. એ તો સર્વકાળને માટે પરમાર્થની પ્રાપ્તિ થાય એવા પુરુષોનો યોગ તો સર્વકાળને માટે દુર્લભ છે, કેમ કે એવા શુભ કર્મ ભાગ્યે જ બાંધ્યા હોય છે, એટલે એવો યોગ ભાગ્યે જ મળે છે સારા કાળમાં પણ. શું તે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે દુષ્મ. જોકે સર્વકાળને વિશે પરમાર્થની પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષનો યોગ સારા કાળમાં પણ દુર્લભ છે, તથાપિ આવા કાળને વિશે તો અત્યંત દુર્લભ હોય છે, ઘણો દુર્લભ હોય છે. જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી, શા માટે કીધું કે આત્મકલ્યાણની વૃત્તિ જ ક્ષીણ થતી જાય છે લોકોને, તે પ્રત્યે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે. જ્ઞાની પુરુષોનો ઉપદેશ મળે તો એનું બળ જ જાણે એને ઉપર કામ કરતું ન હોય, એવી ખરાબ દશા હોય, અસર જ ન આવે, ઉપદેશનું બળ કામ ન કરે. બળવાન ઉપદેશ હોય તો પણ કામ ન કરે, એવી હીણી યોગ્યતાવાળા જીવો હોય છે. અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, ઉપદેશ ઝીલનારા ન હોય ત્યાં ઉપદેશ પણ ઓછો થઈ જાય છે. એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા યોગ્ય કાળ આવે છે, સરવાળે આ પરમાર્થ માર્ગનો નાશ થઈ જાય એવો કાળ આવે છે, અને છઠ્ઠા આરામાં નાશ થઈ જશે, પાંચમા આરામાં પણ ઘસાતો જશે માર્ગ ઘસાતો જશે. મુનિઓ તો ઘણા વર્ષથી નથી, ઘણા સેંકડાથી નથી, જ્ઞાનીઓ થતા આવ્યા છે, પણ હવે તો જ્ઞાનીઓ પણ અમુક ટાઈમે ન મળે, અમુક ટાઈમે જ મળે, પછી એ અંતરાળ પણ વધતો જાય. કોઈ વખત 5-25 વર્ષ ન મળે, તો કોઈ વખત 25-50 વર્ષ ન મળે, તો કોઈ વખત 100-150 વર્ષ ન મળે, એવો કાળ આવતો જશે એમ જ્ઞાનીઓ ઉત્પન્ન થવામાં. અને છેવટે આખો માર્ગ બંધ થઈ જશે એવો કાળ પણ આવે છે. અને એ કેવો જ્ઞાન અનુસાર જે ભાખ્યું છે એ યથાર્થ જ છે, અને વર્તમાન પરિસ્થિતિ એની ખાતરી આપે છે, એ જ્ઞાનની ઉપર વિશ્વાસ આવે, એ સ્પષ્ટ પરિસ્થિતિ જોવામાં આવે છે. હજી એના ઉપર કાળ ઉપર તો 3 પેરેગ્રાફમાં ચર્ચા કરી છે, છેલ્લા જરા વિસ્તારથી ચર્ચા કરી છે. આ પત્ર ઘણો વિસ્તારથી લખ્યો છે, આટલો બધો વિસ્તારથી પહેલો પત્ર આવ્યો, ઘણો વિસ્તારથી પત્ર લખ્યો છે.